నిత్యం సిద్ధా జగతి మంగళం మంగళం సాధవ సర్వే జైన ధర్మోస్తు మంగళం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమ ప్రభు మంగళం స్థూలి భద్రాద్యా జైన ధర్మోస్తు మంగళం అజ్ఞాన తిమిరాంధానా జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురువే మహాదేవ్యాకుక్షిరత్నం శబ్దజేతరవాత్మజం రాజచంద్రమహం వందే తత్వలోచనదాయకం ప్రభు తత్వలోచనదాయకం
శ్రీమద్ రాజచంద్ర జ్ఞాన మందిర్ రాజ్కోట్ రవివార్ తారీఖ్ నవమి మే 2010 శ్రీమద్ రాజచంద్ర వచనామృతజీ క్రమవార్ పత్ర స్వాధ్యాయ పత్రాంక 543 ముంబై కార్తక్ 1951 అన్య సంబంధీ જે તાદાત્મ્યપણું ભાસ્યું છે તે તાદાત્મ્યપણું નિવૃત્ત થાય તો સહજ સ્વભાવે આત્મા મુક્ત જ છે એમ શ્રી વૃષભાદી અનંત જ્ઞાની પુરુષો કહી ગયા છે યાવત તથારૂપ શમાયા છે. પત્ર 2 લીટીનો છે, કોના ઉપર છે તેનો સંદર્ભ નથી, પણ પત્રની અંદર બોધધારા છે, તત્વની વિચારણા છે. આત્મા મુક્ત ક્યારે અને આત્મા બંધનયુક્ત સાથી, આ જબરજસ્ત જે બે અવસ્થા છે જીવની, એક બંધનયુક્ત અવસ્થા છે જે સંસાર છે, બીજી મુક્ત અવસ્થા છે જે મોક્ષ છે. એકમાં જીવ અનંત દુઃખનો અનુભવ કરે છે અને એકમાં અનંત શાશ્વત સુખ છે. એક સ્થિતિ જીવની પોતાના દોષથી થયેલી છે અને એક સ્થિતિ જીવનો સ્વાભાવિક સ્વભાવ છે, સ્વરૂપ છે. બંધ એ દોષયુક્ત અવસ્થા છે, મુક્તિ એ દોષ રહિત અવસ્થા છે. આનું કારણ શું? કૃપાળુદેવે એક જ આ 2 લીટીના પત્રની અંદર એનું મૂળભૂત કારણ, અને જીવ જો વિચારવાન હોય ને તો એને ઝાઝા અભ્યાસની જરૂર નથી, એક પોઈન્ટ મળે એના ઉપરી તાગ મેળવી લે. ઘણા ગ્રંથો વાંચવાથી કંઈ પ્રાપ્ત ન થાય, પરંતુ એક તત્વ જો સમજાય, પકડાય, તો એ રીતનો મૂળભૂત અભ્યાસ થાય ગયો તો દ્રષ્ટિ મળી જાય. કૃપાળુદેવ કહે છે અહીંયા, અન્ય સંબંધી જે તાદાત્મ્યપણું ભાસ્યું છે તે તાદાત્મ્યપણું નિવૃત્ત થાય તો સહજ સ્વભાવે આત્મા મુક્ત જ છે. આ વાત બેસવી જોઈએ. અન્ય સંબંધી, આત્મા અને અન્ય, આત્માથી પર તમામ ચીજ અન્ય. હવે આપણી મુશ્કેલી એ છે કે આત્મા એટલે પહેલા તો હું દેહધારી છું, પછી અન્યને શોધવા જઈએ છીએ. અહીંયા તો વિચારણા જ ત્યાં થઈ કે આત્મા દૂધ અને પાણી જેમ ભેગા થઈ ગયા છે, એમ અન્ય પૂદગલ પદાર્થો સાથે તન્મય થઈ ગયો છે, તદ્રુપ થઈ ગયો છે, તાદાત્મ્યરૂપ થઈ ગયો છે. તો પહેલા એને આત્માને અન્ય સંબંધ છે, દેહ છે એ સંબંધ છે, પરિવાર છે એ સંબંધ છે, પરિગ્રહ છે એ સંબંધ છે. જીવને એ સંબંધની ભૂમિકા નથી પકડાતી, એ મારાપણાની ભૂમિકા પકડાય છે કે દેહ છે તે હું છું, પરિવાર છે તે મારો છે, અને પરિગ્રહ છે તે પણ મારો છે. એટલો બધો મમત્વનો ભાવથી એની સાથેનો જે સંબંધ છે એ તાદાત્મ્ય સંબંધ છે. તાદાત્મ્ય એટલે એમાં પોતાનું આત્માપણું માનવું, તે તાદાત્મ્ય, તદ આત્મ્ય. એમાં એમ જ માને છે કે મારો જ છે, આ મારાથી ભિન્ન નથી. એટલે એટલો બધો મોહના રાગથી રંગાયેલો છે, મોહના પાસમાં ફસાયેલો છે કે એને આ અન્ય સંબંધ છે એ નથી પકડાતો. આત્મસિદ્ધિની અંદર આ દ્રષ્ટિ બહુ સરસ આપી. દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દ્રશ ચેતનના અનુપતિ લે કોના અનુભવવશ. દેહ માત્ર શરૂઆત જ ત્યાંથી કરી. સંસાર તો આખો અપરિમિત છે, બહુ લાંબો છે, પણ શરૂઆત કરી કે દેહ માત્ર સંયોગ છે. આ આત્માને દેહનો યોગ થવો, દેહની પ્રાપ્તિ થવી, દેહ સાથે આત્માનું જોડાવવું એ સંયોગ છે. પણ બેસે નહીં, તે જ હું છું, તાદાત્મ્ય ભાવ, સંયોગ નથી, તાદાત્મ્ય ભાવ છે. આપણને જગતના બીજા પદાર્થો સંયોગથી મળી જાય એમાં આપણને તાદાત્મ્ય બુદ્ધિ ન થાય, પણ જેમાં તાદાત્મ્ય છે એ સંયોગ ન સમજાય કે ભાઈ આ તો સંયોગ છે. અને એનો જ્ઞાનીઓએ સમજવા માટેનો આપણને સંદર્ભ આપ્યો છે કે જેનો સંયોગ છે તેનો વિયોગ થાય, સ્વભાવ છે તેનો વિયોગ ન થાય. જો દેહ તારો સ્વભાવ હોય તો વિયોગ ન થાય, પણ વિયોગ થાય છે શું કામ? સંયોગ છે. તો જ્યાં જ્યાં સંયોગ છે, મળવું થયું છે તો જવું થશે. પુષ્પનું ઉગવું થયું છે તો કર્માવું થશે. આ સંયોગ અને વિયોગ એ એવી સરસ સમજથી આપ્યા છે જગતની અંદર, પણ જીવ એ બીજા પદાર્થ સંબંધી માન્ય કરે છે, સ્વ સંબંધી એ માન્ય કરતો નથી કે ભાઈ દેહ છે એ પણ સંયોગ છે. હવે એને પૂછીએ કે બીજાનો દેહ એને સંયોગ છે કે નહીં, તો હા ખરખરામાં જાય તો કહે કે ભાઈ સંયોગ છે, આવ્યા છે એને જવાનું છે. બરોબર છે, તું કેની વાત કરસ? બીજાની. સાચું, બરોબર છે, તારું જ્ઞાન ઘણું સરસ છે. હવે એ તારા ઉપર જો લાભ લાગુ કરે તો કે ભાઈ મારો આત્મા અવિનાશી છે, દેહ વિનાશી છે. આત્મા એ સ્વ સ્વરૂપ છે, દેહ અન્ય સ્વરૂપ છે, પૌદ્ગલિક સ્વરૂપ છે, સાંયોગિક સ્વરૂપ છે, સ્વાભાવિક નથી. આ જે ભાસ્યું છે એને અજ્ઞાનથી, મોહથી, રાગથી, અનેક કારણો છે, એને અન્ય સંબંધી તાદાત્મ્યપણું ભાસ્યું છે, વાસ્તવમાં નથી. તો તે તાદાત્મ્યપણું નિવૃત્ત થાય તો સહજ સ્વભાવે આત્મા મુક્ત જ છે. હવે તાદાત્મ્યપણું નિવૃત્ત કેમ થાય? તો કે બે વચ્ચેનો જે સંબંધ છે એનો જો વિચાર કરે કે આ સંબંધ એકરૂપ છે, એ કેવો છે? તો કે દૂધ પાણી જેવો છે, લોઢું અને અગ્નિ જેવો છે. અગ્નિના કયા કણમાં લોઢું નથી? એ જ્યારે લાલ ચોળ તપીને થઈ જાય ભઠ્ઠીની અંદર, બોઇલરમાં, ત્યારે એ લોઢાની અંદરના પ્રત્યેક અણુ પરમાણુની અંદર અગ્નિ છે. અગ્નિ ક્યાં નથી અને ક્યાં અગ્નિ છે ને લોઢું નથી? તો કે એક રૂપ થઈ ગયા છે, તાદાત્મ્ય પણ ભાસે છે, પણ એવું સ્વરૂપ કાયમ રહે છે, રહેતું નથી. એમ આ દેહ અને આ ચૈતન્ય આત્માને આ એકરૂપ જે સ્વરૂપ થઈ ગયું છે એ તાદાત્મ્ય પણ નિવૃત્ત થાય. આ નિવૃત્ત કેવી રીતે થાય? આ નિવૃત્ત કરવાનો ઉપાય શું? ભગવાન કુંદકુંડાચાર્યજીએ સમયસારની ગાથામાં કહ્યું, આત્મા અને આ શ્રવતણો જ્યાં ભેદ જીવ જાણે નહીં. જ્યાં સુધી આત્મા અને આશ્રવ એ બે વચ્ચેનો ભેદ જીવ જાણતો નથી ત્યાં સુધી કર્મબંધની સ્થિતિ ચાલુ જ રહે છે. આત્માની સાથે જોડાયેલા અન્ય સંબંધ, એની સાથેનો તાદાત્મ્ય ભાવ એ આશ્રવરૂપ છે. આખું જગત પુદ્ગલ આત્મા માટે આશ્રવરૂપ છે, કર્મ બંધાવે છે, એ આશ્રવ છે, પ્રવાહ છે, એનો ભેદ જાણતો નથી. તો આચાર્ય ભગવાને બહુ સરસ એની યુક્તિ બતાવી છે. જ્ઞાનીઓ છે એ આગમ પણ આપે અને યુક્તિ પણ આપે, પણ અનુભૂતિ જીવે પોતે કરવાની છે. આપણે એ સ્ટેજમાં પહોંચતા નથી અને આપણે એમ કહીએ છીએ કે એ કોકને થાય, આપણને નહીં, મારે નથી કરવી. એણે કહ્યું કે પ્રજ્ઞા રૂપી છીણી વડે છેદતા બંને જુદા થઈ જાય છે. આત્મા અને આશ્રવ બંને જુદા થઈ જાય. પ્રજ્ઞા છીણી વડે છેદતા, છીણી એક હથિયાર છે, એક સાધન છે. એ સાધન એવું છે કે જે બે પદાર્થ ભેગા થઈ ગયા હોય એની જ્યાં તડ હોય, જ્યાં જોડ હોય, જ્યાં સાંધો હોય, જ્યાં સંધિ હોય, એને બરોબર એ પકડે એ પોઈન્ટ અને ત્યાં એને મૂકે અને પછી ઉપર થોડાના ઘા મારે તો બંને ફાડિયા થઈ જાય, એને છેદ કહેવાય. એટલે બંને દ્રવ્ય એમાં પછી આ દ્રવ્ય આનામાં ન જાય ને આનામ, કેમ કે જે એની સાથે જોડાયેલું છે. માત્ર આવશ્યકતા શું છે કે એનો સાંધો ક્યાં છે, એનો સાંધો ક્યાં છે, સંધિ ક્યાં છે, પદાર્થ કયા મુદ્દે કયા પોઈન્ટ ઉપર જોડાયેલા છે. અને ત્યાં પ્રજ્ઞારૂપી છીડી, પ્રજ્ઞા એટલે જીવની વિચાર શક્તિ, વિવેક યુક્ત વિચાર શક્તિ. પ્રજ્ઞા ન હોય તો ગમે ત્યાં ઠોકે હથોડો અને મૂળ વસ્તુને છેદી નાખે. પ્રજ્ઞારૂપી છીણી વડે છેદતા બંને તત્વ દૂર થાય છે. કૃપાળુ દેવે જીવ ચૈતન્યના ભેદમાં કહ્યું છે કે બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે, બંનેને જુદા કરી નાખ્યા. જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. આ બંનેનું તાદાત્મ્ય દૂર કેવી રીતે કરવું? અન્ય સંબંધ આત્મા સાથે જોડાયા છે એમાં જે તાદાત્મ્યપણું થયું છે, એકરૂપતા થઈ ગઈ છે, એ એકરૂપતા કેવી રીતે તોડવી? અને જ્ઞાની કહે છે કે જો આ તાદાત્મ્યપણું નિવૃત્ત થાય તો સહજ સ્વભાવે આત્મા મુક્ત જ છે. ભાઈ, એનો સ્વભાવ તો મુક્ત જ છે, પણ એને તાદાત્મ્યતાના કારણે એની અવસ્થા બંધની થયેલી છે. જો જ્ઞાની પુરુષના વચનને આધાર લઈને વિવેકની પ્રજ્ઞા લગાવીશ તું અને એને જો તોડીશ, બંને પદાર્થ બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત, બંને દ્રવ્ય તને જુદા દેખાશે. એક વિનાશી છે, બીજું અવિનાશી છે. એક ક્ષણભંગુર છે, બીજું શાશ્વત છે. એકની ઉત્પત્તિ છે, એક સ્વયંભૂ છે. એકનો લય છે, એક અમર છે. એકમાં હાનિ વૃદ્ધિ છે, એક સદાકાળ પોતાના ગુણોથી વ્યાપ્ત છે. આ બંને દ્રવ્ય, બંને દ્રવ્યના સ્વભાવ, બંનેના જુદા લક્ષણ, જુદા ગુણ, જુદા ધર્મ, જુદા દેહના લક્ષણ, જુદા દેહના ગુણ, જુદા અને દેહના ધર્મ જુદા. જીવના લક્ષણ જુદા, જીવના ગુણ જુદા અને જીવના ધર્મ જુદા. આટલી ત્રણ પ્રકારની ત્રિવિધ પ્રકારે એ દુભેદ ચેતના છે, છતાં જીવ પોતાનો ઉપયોગ લગાવતો નથી વિવેક સાથે, પ્રજ્ઞા બુદ્ધિથી, કે ક્યાં દેહ સમાપ્ત થાય છે અને ક્યાં ચૈતન્યનો પ્રારંભ થાય છે, ક્યાં ચૈતન્ય છે અને શરીર અટકી જાય છે. જરા વિચાર કરે તો જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. આપણી બુદ્ધિ ન ચાલે ક્યારેક, કેમકે આપણે ક્યારેય અનુભવ કર્યો નથી. આપણે તાદાત્મ્યતા સંબંધમાં જ અનંત જન્મ મરણ કર્યા, ભવચક્ર કર્યા, ક્યારેય જુદાપણું વેદ્યું નહીં. એને જુદાપણું કરવા માટે તો ગુણ, લક્ષણ અને વેદનથી બંને પદાર્થ જુદા જાણવા પડે. લક્ષણથી પણ જાણવા પડે, ગુણથી પણ જાણવા પડે અને વેદનથી જાણવા પડે. આપણી તકલીફ એ છે કે આપણે બુદ્ધિના પ્રયોગ સુધી જ આગળ વધીએ છીએ. જ્યારે જ્યારે મળીએ, ચર્ચા કરીએ, બસ બુદ્ધિ સુધી આપણે ખેંચી જઈએ વસ્તુને, જેટલી ખેંચાય એટલી. ગુણથી લક્ષણથી, આના લક્ષણ શું, આનું શું, આના ગુણ શું, આનું શું, આમ હોય તો આનું કહેવાય કે નહીં, કંઈક ચાલે. એ વ્યાયામ ખૂબ ચાલે. પણ તું વેદનમાં જા, આવે બેને ક્યાં સુધી ચોંટો છો, ક્યાં સુધી રહીશ, પછી જિંદગી પૂરી થઈ જશે અમને. આમ મારે આ જાણવું છે, મારે આ જાણવું છે, હવે આ હોય તો અમે બસ એક વાર જાણી લે. તું બધું જાણી લઈશ, આખા જગતના દુનિયાભરના ગ્રંથો, સો વોટ. ગુણ અને લક્ષણથી જાણ્યાથી પણ વાતનો અંત આવતો નથી. વેદનથી જાણ્યા વિના, અનુભૂતિ કર્યા વિના બે પદાર્થની ભિન્નતા અનુભવમાં આવી શકશે નહીં. રાંધતા રાંધતા રાત પડી ગઈ અને જમવાનો સમય જ ન રહ્યો. ખ્યાલ આવે છે? અને પથારી કરતા કરતા સવાર પડી ગઈ અને સુવાનો સમય નો રહ્યો. કે હવે કઈ સુવાય, 6 વાગ્યા અમને એમ પથારી કરતા કરતા. એવું આપણું છે. આ ગ્રંથ ને ચર્ચા ને શાસ્ત્રો ને વાર્તા કરતા કરતા જીવન પૂરું થઈ ગયું અને સાધનાનો સમય ન રહ્યો. બસ જેને હજી સુધી આ વાંચી લો ને આ સમજી લો, આ ચર્ચા કરી લો ને આ જાણી લો, અરે ભાઈ જેટલું રંધાયું છે ખાવાનું શરૂ કર. અને પથારીમાં એક પાથરી સુઈ જા, ઊંઘ લેવાની છે. ગંગાના કિનારે જગતગુરુ શંકરાચાર્યજી ચાલ્યા જાય છે. અને કાશીના શહેરની અંદર તો બધા જ પંડિતોની નગરી છે એ તો. અને એક 90 વર્ષનો વયોવૃદ્ધ ડોસો વ્યાકરણનું ગ્રંથ લઈને બારણામાં બેઠો છે. એક પગ બહાર છે ઉમરાની અને એક પગ અંદર છે. અને વ્યાકરણ અને ન્યાયના શાસ્ત્રો ભણે છે, કેમકે પંડિતો પાસે તો બીજું કાંઈ હોય જ નહીં. છેલ્લે સુધી બસ આ જાણવું છે ને આ જાણવું, ભેદા ભેદ ભેદા ભેદ. જગતગુરુ શંકરાચાર્યજી જોયું કે આ શું કરે છે. કથા એમ કે છે કે એને લાત મારી નીકળતી, હે મૂઢ, જાગૃત થા, તું તારો એક પગ હવે સ્મશાનમાં છે, હવે મરવાની વેળા આવી છે. અને ત્યારે અત્યારે તો આ વ્યાકરણ ને ન્યાયના ને તર્કના પાઠ લઈને શું બેઠો છે. ભજગોવિંદમ મૂઢ મતે ભજગોવિંદમ, હવે તું ભગવાનની આરાધના કર, હે મૂઢમતી મૂર્ખા, શું મેંડો છું હવે? કેટલાય ને ટેવ પડી ગઈ છે જિંદગી ભર સુધી રાંધવાની અને પથારી કરવાની, નથી ખાવાનો અવસર, નથી સુવાનો અવસર. એમ જીવનભર સુધી શાસ્ત્રના વાદ વિવાદ તર્ક ચર્ચા. ભાઈ, વેદનાના સ્ટેજમાં આવ, તત્વનું વેદન અનુભૂતિ અને એને માટે ધ્યાન ધ્યાન કર. આત્મતત્વ તો ધ્યાન કર. કૃપાળુ દેવે એટલું સરસ કહ્યું 416માં કે ધ્યાનના તો ઘણા ઘણા પ્રકાર છે, પણ જે ધ્યાનમાં આત્મા વર્તે તે સર્વોત્કૃષ્ટ છે. કારણ સરળ વાત કીધી, બહુ કઠિન નહીં. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ. હવે કેવળ જ્ઞાન માટે તું આ બધું વાદ વિવાદ પડતા મૂકી દે અને એક કામ કર, આત્મ ભાવના ભાવ ધ્યાનમાં વયો જા. અને ધ્યાન એવું કે જેમાં આત્મા કેન્દ્રમાં, હું કોણ છું, બસ મારું સ્વરૂપ શું છે. આત્માની અનુપ્રેક્ષા કર, આત્માની શોધ કર, આત્માના લક્ષણથી આત્માને વિચાર, આત્માના ગુણથી આત્માને વિચાર, એ લક્ષણ અને ગુણનું વેદન કર. દેહના ગુણ અને દેહના લક્ષણ જો, એ બંનેના ભેગા થઈ ગયા છે, તાદાત્મ્ય છે, એને તોડી નાખ. ક્યાંથી દેહ શરૂ થયો, દેહ ક્યાં પૂરો થયો, ક્યાં ચૈતન્ય શરૂ થયું, ક્યાં ચૈતન્ય પૂરું થાય છે. ધ્યાનને પ્રયોગની અંદર કરવાનું છે તો એ પ્રકારે કરે, તાદાત્મ્ય તૂટતું જશે, બંને દ્રવ્ય જુદા જુદા પોતાને અનુભવની અંદર આવતા જણાશે. સાહેબ, પણ આત્મ ભાવના કેવી રીતે ભાવીએ? તો કે એ કીધું છે આ પુરુષે તો કે હું દેહાદી સ્વરૂપ નથી. આ જો તાદાત્મ્યથી નિવૃત્ત થવાનો માર્ગ, હું દેહાદી સ્વરૂપ નથી. જ્યાં બેઠો છું ત્યાં તરત બેસ કે હું દેહાદી સ્વરૂપ નથી. તો તું બેઠો છું ને, તો દેહ છે ને, તો કે એ હું નથી. આ પરોઠી વાડી છે, પગના આંગળા છે, પિંડીઓ છે, ગોઠણ છે, સાથળ છે, કમર છે, પેટ છે, બરડો છે, હાથ છે, હથેળી છે, આંગળા છે, ગળું છે, ડોક છે, મોઢું છે, જડબું છે, માથું છે, ખોપરી છે, મગજ છે, કંઈ હું નથી. હું નથી, હું દેહાદી સ્વરૂપ નથી. દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. હું નથી એટલું જ નહીં, પણ જે સંબંધમાં હું જીવું છું, જે સંબંધના જગતમાં હું જીવું છું, તે કોઈ સ્વજન પરિજન સંગ્રહ પરિગ્રહ કોઈ મારા નથી. નકાર મારા નથી, સંયોગ છે, સંબંધ છે. કેમ કે બધાનો વિયોગ થઈ શકે એમ તો જ્ઞાન છે ને, પોતાને ભાન છે કે નહીં? ત્યારે વિયોગ કોનો થાય? જેનો સંબંધ હોય તો જ થાય, તે મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. હું શુદ્ધ ચૈતન્ય, તો હું કોણ છું? તો કે આ બધાને જાણનાર કોણ? આ દેહને, દેહના અંગ ઉપાંગને અને એ દેહ સંબંધીના જગતને જાણનાર કોણ? આ જાણવાનો ધર્મ કોનો, આત્માનો કે દેહનો? આ લક્ષણ કોનું, ચૈતન્યનું કે જડ શરીરનું? આ વેદન કોને થાય છે? મને થાય છે કે શરીરને હું આત્મા છું એવું વેદન થાય છે, કે આત્માને આ શરીર મારા સંયોગમાં છે એવું વેદન થાય છે? કોને થાય છે? અરે જરા વિચાર કરે, થોડો શાંત થઈ જાય, વેદનમાં ચાલ્યો જાય, તો તે તાદાત્મ્યપણું નિવૃત્ત થાય. આ નિવૃત્ત કરવાનો અભ્યાસ કરો તો કૃપાળુ કે કર વિચાર તો પામ. ભાવના ભાવ કેવળ જ્ઞાન થશે, વિચાર કર તે પદની પ્રાપ્તિ થશે. તું પામીશ અરૂપી એવું પદ, પરમ પદ એવું તું પામીશ. અને તો સહજ સ્વભાવે આત્મા મુક્ત જ છે એમ શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષો કહી ગયા છે. આ બધાએ કોણે કહ્યું છે? ઋષભાદિ તીર્થંકરોની એવા અનંત જ્ઞાની પુરુષો કહી ગયા છે. તો માત્ર કહી ગયા છે ને એ રખડે છે? યાવત તથા રૂપમાં કઈ તો બધાય ગયા છે, ઘણા ગ્રંથોની અંદર, ઘણી કથામાં, ઘણા ગોધમાં, ઘણા ઉપદેશમાં. અરે કહેલું તો ઘણું સાંભળ્યું, માનવું કોનું? તો કે જેણે એનો અનુભવ કર્યો છે એનો, જે સ્વયં મુક્ત થયા છે. તિન્નાણમ તારયાણમ મુત્તાણમ મોગાણમ બુદ્ધાણમ ગોયાણમ, આ અમારા તીર્થંકરો અનંતા જ્ઞાની પુરુષોનું સ્વરૂપ જ આ છે, કે સ્વયં તર્યા છે, જગતના જીવોને તારી શકે છે. સ્વયં મુક્ત થયા છે, જગતના જીવોને મુક્તિ અપાવી શકે છે. સ્વયં બોધિ પામ્યા છે, જગતના જીવોને બોધિનું દાન કરી શકે છે. આવા જે છે અનુભવી આત્માઓ, નિર્દોષ આત્માઓ, સ્વરૂપમાં સ્થિત આત્માઓ, સિદ્ધ એટલે સદાકાળ સર્વથા મુક્ત આત્માઓ એમાં સમાયા છે. એમણે આ કહ્યું છે કે આ તાદાત્મ્યપણું જે અન્ય સંબંધી થયું છે એ જો નિવૃત્ત થાય તો આ આત્મા તો સહજ સ્વભાવે મુક્ત જ છે. પત્રાંક 544, મુંબઈ, કારતકવર 13, રવિવાર 1951. આપનો પત્ર પહોંચ્યું છે. અત્રે સુખવૃત્તિ છે, જ્યારે પ્રારબ્ધ દઈ દ્રવ્યાદિ કારણમાં નિર્બળ હોય ત્યારે વિચારવાન જીવે વિશેષ પ્રવૃત્તિ કરવી ન ઘટે, અથવા ધીરજ રાખી આજુબાજુની ઘણી સંભાળથી કરવી ઘટે, એક લાભનો જ પ્રકાર દેખ્યા કરી કરવી ન ઘટે. એ વાત ઠસાવવા પ્રત્યે અમારું પ્રયત્ન છતાં તમને તે વાત પર યથાયોગ્ય ચિત્ત લાગવાનો યોગ થયો નહીં, એટલો ચિત્તમાં વિક્ષેપ રહ્યો. તથાપિ તમારા આત્મામાં તેવી બુદ્ધિ કોઈ પણ દિવસે હોય નહીં કે અમારા વચન પ્રત્યે કંઈ ગૌણ ભાવ તમારાથી રખાય એમ જાણી અમે તમને ઠપકો લખ્યો નહીં. આ તો જબરજસ્ત માનસશાસ્ત્રની વાત કૃપાળુદેવે મૂકી છે. સામે સ્વભાગ છે ને આ બાજુ ભગવાન છે. સંકેત કરતા હોય પત્રની અંદર કે તમે ધીરજ રાખો, જેમ થવાનું હશે તેમ થશે. સૂત્રો, સિદ્ધાંત, ન્યાય બધું સમજાવે કે ભાઈ જે થવાનું છે તે બનવાકાળ બનીને જ રહેશે વગેરે વગેરે વગેરે, એનું સ્પષ્ટીકરણ આપ્યું છે. એક સરસ મજાની દ્રષ્ટિ આપી છે. જ્ઞાની પુરુષ જ્યારે કંઈ કહે ત્યારે એની પાછળના અગમ નિગમના ભેદ આપણને ન પકડાય તો આપણે એની સાથે ચાલી શકતા નથી. એ કહે છે કે જ્યારે પ્રારબ્ધનો ઉદય દ્રવ્યાદિ કારણમાં નિર્બળ હોય ત્યારે વિચારવાન જીવે વિશેષ પ્રવૃત્તિ ન કરવી ઘટે. આપણો પ્રારબ્ધનો સમય અત્યારે નબળો છે. માય સ્ટાર્સ આર વીક, માય ટાઈમ ઇઝ અગેન્સ્ટ, અત્યારે મારો સમય અનુકૂળ નથી, અત્યારે મારા પ્રારબ્ધના સંયોગો મને અનુકૂળ થતા નથી, ભાઈ મારા લક બહુ ખરાબ છે. તે સમયે જ્ઞાની પુરુષ કહે છે કે વિચારવાન જીવે દ્રવ્યાદિ કારણમાં વિશેષ પ્રવૃત્તિ ન કરવી, ત્યારે કમાવાની માટેનું ગાંડ પણ ન કરવું. કારણ કે અત્યારે કાળ કેવો ચાલી રહ્યો છે? વિષમ. પ્રારબ્ધ ઉદય નિર્બળ છે અત્યારે, તો જે કંઈ પાસા નાખીશ એ અવળા પડશે. માટે તે સમયે વિચારવાન જો કોઈએ કહ્યું હોય કે નહીં આ પ્રારબ્ધ અનુકૂળ નથી, અને પોતાને ખબર પડે કે મારી મહેનતમાં ક્યાંય બદ ઇરાદો નથી, મારા પ્રયત્નમાં ક્યાંય બેઈમાની નથી, હું જે કરું છું એ બહુ શુભ ભાવથી કરું છું, છતાં અનુકૂળ પરિણામ નથી, તો દોષ કોનો છે? દોષવાળું તત્વ કયું છે? તો ભાઈ અત્યારે આપણો સમય બરોબર. આ જાણવું જોઈએ. આ શુદ્ધ મન હોય તો જાણી શકાય, પણ લોભી મન હોય એ ક્યારેય જાણી નહીં શકે. મોહમાં આસક્ત હોય નહીં જાણી શકે. દ્રવ્યની અંદર ગાંડો થયો હોય એને નહીં ખબર પડે કે અત્યારે મારો કાળ અનુકૂળ ચાલતો. જ્ઞાની પુરુષ કહે છે કે પ્રારબ્ધ ઉદય દ્રવ્યાદિ કારણમાં નિર્બળ હોય ત્યારે વિચારવાન જીવે વિશેષ પ્રવૃત્તિ કરવી ન ઘટે, અથવા ધીરજ રાખી આજુબાજુની ઘણી સંભાળથી કરવી ઘટે, એક લાભનો જ પ્રકાર દેખ્યા કરી કરવી ન ઘટે. માત્ર કમાઈ એટલું ગમે ત્યાંથી મળી જશે જે તારા ભાગ્યમાં નથી, જે તારા પ્રારબ્ધ નથી, એવો પૂદગલનો સંયોગ તને થાય જ નહીં, થઈ શકે નહીં. જગતના જીવોના જે કાંઈ ઉદાહરણ છે એ કે જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તે હને તે સમયે તે જ પહોંચે. મૂર્ખ બેવકૂફ એવો હોય એ પણ કરોડો રૂપિયાનો શ્રીમંત હોય, પ્રારબ્ધ અનુકૂળ છે, એના બધા અવડા સવડા થાય છે. અને મહાવિદ્વાનો એ ઘરે ઘરે ભીખ માગતો ફરતો. અત્યારે કર્મના સંયોગની અંદર માત્ર એની બુદ્ધિમત્તાના કારણે જગતનો વૈભવ આપણા આંગણામાં આવી જાય, આપણી તિજોરીમાં આવી જાય, એવું ન બને. આઈ એમ મોસ્ટ ઇન્ટેલિજન્ટ, ઇન્ટેલિજન્ટ તારી બુદ્ધિ અંદર તિજોરીમાં મૂકીને બંધ કર, આમાં કામ નથી ઇન્ટેલિજન્સનું. આ સંસારમાં સફળતા છે માત્ર બુદ્ધિની નથી, પ્રારબ્ધની, પાપ અને પુણ્યના ઉદયની છે, શુભ અને અશુભના વિપાકની છે. વિચારવાન જીવે પ્રકૃતિના આ પરિબળોને, આ રૂપ છે, જેમ તું સત છો, તારો પુરુષાર્થ સત છે, એમ આ ભાગ્ય છે એ પણ સત છે, એ ઋત છે. ઋત એટલે જે પ્રકારે જેવું વાવ્યું હશે તેવું જ પરિણામ તને મળશે, બીજું નહીં મળે, તાકાત નથી બીજી મેળવવાની. કરણી તેવી ભરણી, વાવણી તેવી લણણી, આ ઋત છે. તો સત અને ઋતના સિદ્ધાંતોને એક સૂત્રને પકડી લે અને ઋતને ફેરવી નાખું, તાકાત નથી તારી પડે, ખૂબ સમજવું પડે. અને એ જેને તત્વનો બોધ હોય એ આ સંકેત મેળવી શકે કે ભાઈ અત્યારે ગાંડ પણ કરવા જેવું નથી, આપણા પ્રારબ્ધના ખેલ અત્યારે આપણને અનુકૂળ નથી. તો તે સમયે એણે એક જ લાભનો પ્રકાર દેખીને જ પ્રવૃત્તિ ન કરવી ઘટે. આ વાત ઠસાવવા પ્રત્યે અમારું પ્રયત્ન છતાં તે વાત પર યથાયોગ્ય ચિત્ત લગાડવાનો તમને યોગ થયો નહીં. સૌભાગને લખે છે કે અમારું વારંવાર પત્રની અંદર તમને ઠસાવવું હતું કે હમણાં તમે શાંતિ રાખો, આજીવિકા અને લજ્જા બંને મિથ્યા છે, કુટુંબની ચિંતા તમે કરો અથવા ન કરો એ બધું સમ છે. ઘણું ઘણું ઠસાવવા પ્રયત્ન કર્યો પણ કંઈ એ વાતને યથાયોગ્ય ચિત્ત પર લાવવું, જ્ઞાની પુરુષના વચનને ચિત્ત પર લાવી અને શ્રદ્ધામાં લેવા એવો યોગ તમને થયો નહીં. કોને થયો નહીં? એટલો ચિત્તમાં વિક્ષેપ રહ્યો. અમને એનું થોડું દુઃખ છે કે અમે તમને સંકેત આપ્યા પર સંકેત ઝીલાતા. ગુરુ શિષ્યનો સંબંધ પરમાર્થ માર્ગમાં આ જ છે. એની રહસ્ય ચાવી કે ગુરુના સંકેત જો યથાયોગ્યપણે ઝીલાય એ સાચો શિષ્ય, અધિકારી શિષ્ય. પણ ગુરુના સંકેત ઝીલાતા નથી. પ્રત્યેક ગુરુને પોતાનું અલગ વ્યક્તિત્વ છે, અલગ એનો વિકાસ છે, આત્મિક વિકાસની શ્રેણી જુદી જુદી છે, એનો સંકેત જુદો જુદો હોય છે. ક્યારેક કોકના સંકેત આપણને ન ઝીલાય તો આપણા એની સાથેના ઋણાનુબંધ નથી. એકનો ગુરુ છે એ બીજાનો હોઈ શકે એવું માનવું નહીં કોઈ દિવસ. ગુરુનો સંબંધ સાપેક્ષ છે શિષ્યની અપેક્ષા એ છે, શિષ્યની યોગ્યતા, શિષ્યનું અધિકારપણું, શિષ્યની જિજ્ઞાસા અને ગુરુ કેટલો જ્ઞાન ગંભીર છે, કેટલો જાગૃત છે એના આધાર ઉપર એની સંકેત આપવાની ક્ષમતા કેવી છે. આ સંકેત જો શિષ્ય ઝીલે છે તો એ બે વચ્ચેનો સંબંધ પારમાર્થિક થાય છે અને એ સંકેત ઝીલાતા નથી તો કોઈ પરિણામ આવતું નથી, સત્સંગ નિષ્ફળ જાય છે. અહીંયા કૃપાળુ દેવ કે છે, અમને એટલું દુઃખ થયું કે અમે તમને પત્ર દ્વારા મભમમાં ઘણું કહ્યું પણ તમારા ચિત્તને એ વાત અમે ઠસાવવા પ્રયત્ન કર્યો છતાં પણ ન રહી, પણ તથાપિ તમારા આત્મામાં તેવી બુદ્ધિ કોઈ પણ દિવસે હોય નહીં કે અમારા વચન પ્રત્યે કંઈ ગૌણ ભાવ તમારાથી રખાય એમ જાણી અમે તમને ઠપકો લખ્યો નહીં. અમે તમને ઠપકો ન લખ્યો, તમે વારંવાર પૂછાવો અમે જવાબ ન આપીએ. અમે કહીએ કે એ વાત અમારા ચિત્તમાં બેસતી નથી, અમારી પાસે કોઈ એવું સાધન નથી. આવું જુદી જુદી રીતે અમે તમને કહ્યું, તમને ન ઠસ્યું, ન બેઠું, અમે ઠપકો ન આપ્યો. ઠપકો એટલા માટે ન આપ્યો કે અમે જાણીએ છીએ કે તમારા ચિત્તની અંદર તો એટલી બધી શુદ્ધ બુદ્ધિ છે કે અમારા વચનને ગૌણ કરવાનો ભાવ તો તમને ક્યારેય ન આવે. એટલો બધો સૌભાગ્ય કૃપાળુદેવ પ્રત્યેનો ભાવ છે, એના વચનને ગૌણ ન કરે. પણ એને એમ થાય કે હજી એના વચનમાં હજી વધારે કંઈક ભગવાન કહે તો આપણું હરખું થઈ. એટલે કે છે કે એ વાત કે તમે ગૌણ ભાવ રખાય તમારાથી રખાય નહીં કોઈ પણ વચન પ્રત્યે. આવું તમને અમારા વચન પ્રત્યેની ભક્તિ છે, પણ તમારી મુશ્કેલી એ કે તમે એ પ્રકારના મિથ્યા ભાવથી જોડાયેલા હતા એટલે અમારી વાત ઠસાવવાનો પ્રયત્ન છતાં એ વાત તમારાથી પકડાતી નથી, અને છતાં તમારી અમારા પ્રત્યે જે ભક્તિ છે એટલે અમે તમને ઠપકો લખ્યો નહીં. આ 2 વર્ષથી આ વાતચીત ચાલે છે અને હવે કૃપાળુદેવ સ્પષ્ટ જોયું કે હવે વાતની એક ભૂમિકા થઈ ગઈ છે, સૌભાગ્યની ભૂમિકા છે અને પોતાને પણ કહેવાની ત્યારે સંકેત આપે છે. એટલે અમે તમને ઠપક્યો લખ્યો નહીં, તથાપિ અમે તમને લખ્યો નથી ઠપકો, તથાપિ હવે એ વાત લક્ષમાં લેવામાં અડચણ નથી. હવે એવી ભૂમિકા છે કે હવે જો અમારી વાત તમે લક્ષમાં લ્યો તો કંઈ અડચણ નથી. શું મૂંઝાવાથી કંઈ કર્મની નિવૃત્તિ ઈચ્છીએ છીએ તે થતી નથી. આપણા સંજોગોમાં આપણી સ્થિતિમાં મૂંઝાઈ મરવાથી કર્મની નિવૃત્તિ ઈચ્છીએ છીએ તે થતી નથી. હવે તમને સ્પષ્ટ લખીએ છીએ, વિચારો હવે કોઈ અડચણ નથી. ગમે તેવી તમારી સ્થિતિ હશે, ગમે તેવો અશુભનો ઉદય હશે, ગમે તેવો પાપનો ઉદય હશે, મૂંઝાવાથી કર્મની નિવૃત્તિ ન થાય. આ લખી રાખો, કર્મો નડે છે મને, અંતરાય નડે છે, આ થાય છે તે થાય છે, જે કરવું એ કરો, પણ સૂત્ર ધ્યાનમાં રાખો કે મૂંઝાવાથી કંઈ કર્મની નિવૃત્તિ ઈચ્છીએ છીએ તે થતી નથી. અને આર્ત ધ્યાન થઈ જ્ઞાનીના માર્ગ ઉપર પગ મુકાય છે. જીવો દોષ, જીવો કર્મ કેવા બાંધે છે. આર્ત ધ્યાન થાય, આપણી સ્થિતિમાં બદલ ન થાય, આપણે મૂંઝાઈએ, કર્મની નિવૃત્તિ ન થાય, કંઈ મૂંઝાવાથી થાય શું? બહુ મૂંઝવણ થાય ત્યારે શું થાય? આર્ત ધ્યાન થાય. મને તો રાત્રે ઊંઘ પણ આવતી નથી, કોઈ કામમાં દિલ લાગતું નથી, કોઈ સાથે વાત કરવાનું મન થતું નથી, ક્યાંય જવાનું મન ન થતું. જોયા આવે ધર્મ ધર્મના ગુરુઓ બધા કાંઈ વાતમાં માલ એ આવું બધું નિર્ણય બધા આપી દો. જગતની અંદર બધા ઈશ્વર બીશ્વર કોઈ છે? કાંઈ વાંધો નહીં, ઈશ્વર નથી એ ખરેખર તાત્વિક તારી સમજણ હોય તો બહુ સારું. ઈશ્વર નથી, કોઈ સત્પુરુષ નથી, કોઈ સાધો સારો માણા નથી, કોઈ પ્રમાણિક માણા દુનિયામાં નથી. કેમ કે તને મદદ કરે હું તો ઈચ્છસ, બધાય તને મદદ કરે અને તને પંખો નાખવા આવે તને ગરમી થઈ ત્યારે, એવી તારી ઈચ્છા છે કે આખી દુનિયા તારા ચરણમાં પડે. એટલે પછી જેમ ફાવે તેમ બફાટ શરૂ કરે. એ મૂંઝવણ એની જેટલી વધે એટલું આર્ત ધ્યાન એનું. આર્ત ધ્યાનથી કઈ ગતિના કર્મ બંધાતા હશે? તો ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું, હે પ્રભુ, જીવો આર્ત ધ્યાન કરે એટલે એમ કહ્યું કે તેરી જ ગતિ સાહેબ સેનાથી બંધાય? તો કે જીવોના આર્ત ધ્યાનના પરિણામથી તેરી જ ગતિના બંધ પડે, અને રૌદ્ર ધ્યાનના પરિણામથી નરક ગતિના બંધ પડે. ધર્મ ધ્યાનમાં સ્થિર રહે તો માનવ ગતિના પણ પડે, દેવ ગતિના. ધર્મ ધ્યાનથી ઉપર જાય તો પરમ ગતિની અંદર જાય. સુગતિ મનુષ્ય અને દેવ, અધોગતિ તિર્યંચ અને નારકી. જો આ પ્રકારે જીવ આર્ત ધ્યાનમાં પડી જાય, શું કામ? પોતાની પરિસ્થિતિને સહન કરી શકતો નથી, આ એક. એને કારણે એની મૂંઝવણ વધતી જાય છે. બે, એની મૂંઝવણમાં ઈ જે પ્રકારે ધારે છે, પોતે ઈચ્છે છે તે પ્રકારે લોકો એને મદદરૂપ થતા, એટલે એ શું કરે છે? આર્ત ધ્યાન કરે છે. અને એ આર્ત ધ્યાનની અંદર તમામ સતની વિરાધના કરે છે, તમામ જ્ઞાનીઓની વિરાધના કરે છે, ધર્મની વિરાધના કરે છે, અને નક્કી કરે છે કે ધર્મ જેવું કોઈ દુનિયામાં છે જ નહીં. જોયું બધું ભાઈ, વાતમાં માલ કઈ નહીં. એટલે તું જરાક દુઃખી થઈ ગયો એમાં તને આખું ગામ, આખું વિશ્વ, આખો લોક સતરહિત થઈ ગયો. રાજાને ત્યાં કારભારી કામ કરે અને વહીવટમાં પોતે જ, એટલે રાજાની ગૌશાળામાંથી જે કંઈ દૂધ, ઘી, માખણ, છાશ બધું નીકળે એના બોઘેણે બોઘેણા ભરીને કારભારીના ઘરે જાય. કોણ પૂછે કારભારીને? કોણ કહે? રાજાએ અમસ્તો પ્રશ્ન પૂછ્યો કે કારભારી કેમ છે, આપણું પ્રજાઓ, આપણું જનતા કેમ છે? બાપુ, ગામના છોકરાઓ તો દૂધ છાશ પીએ છે, મોજ મજા કરે છે અને માખણના લોંડા ખાય છે. બીજા બધા બાકાએ સાંભળ્યું કે આ કારભારી રાજની ગૌશાળાનો માલ મલીદો પોતાના ઘરે લઈ જાય છે અને મારા છોકરા પોતાના ખાય છે, એટલે કે છે કે આખું રાજ જલસા કરે છે, રાજને ક્યાં કાંઈ વાંધો હતો, પ્રજા મોજથી છાશ પીએ છે, દૂધ પીએ છે, માખણ ખાય છે અને ઘી ખાય છે, કાંઈ કોઈને વાંધો. બીજા કારભારીએ નક્કી કર્યું બીજા મંત્રીઓએ કે આને પાઠ ભણાવવો જોઈએ. એ પાઠ ભણાવવા માટે થઈ અને રાજાની અનુમતિ લઈને કીધું કે અત્યારે તો આપણે ફલાણી જગ્યાએ આમ છે તેમ છે, આશ્રમ છે, આપણી પાસે આવું દૂધ ને વગેરે છે, તો આપણે સારા ધર્મના સ્થાનમાં મોકલીએ, સાહેબ તમને પૂન થશે. રાજા કે ભરે, કાલથી આપણું ગૌશાળાનું તમામ દૂધનું એક ટીપું બીજે વપરાવવું ન જોઈએ, રાજમાં આશ્રમમાં મોકલો, ઋષિઓના, સંતોના વગેરે. ઈ ગયો, આના ઘરે બંધ થઈ ગયા ભોગેણા બધા. આઠ દી પછી પૂછ્યું કે કેમ કારભારી, રાજની સ્થિતિ કેવી છે? તો કે રૈયતના છોકરાઓ છાસ વિના ભૂખે મરે છે, રૈયતના છોકરાઓ છાસ વિના ભૂખે મરે છે. કોના ઘરે છાસ નથી પહોંચતી? એમ આ જીવને આર્ત ધ્યાન કરે એટલે એને એમ થાય કે આખું જગત બધું ખોટું છે, આ ધરમ બરમ બધું, કેમ કે મને એનો કાંઈ લાભ મળતો નથી, હું જે પ્રકારે મારા કર્મની નિવૃત્તિ ઈચ્છું છું એ પ્રકારે થતી નથી, હું જે પ્રકારે ઈચ્છું છું બધાએ મને મદદ કરવી જોઈએ એ કરતા, એટલે નક્કી કરે કે અહીંયા કાંઈ કોઈ ધર્મનો છાંટોય નથી, કોઈ મદદ કરે છે? બોલો, કોઈ તમને પૂછવા આવ્યું, મને મારી મુશ્કેલીની અંદરના નિવારણમાં આખું જગત મને સાતા પૂછવા આવે, મને મદદ કરે તો એ બધા સાચા, નહીં તો બધા ખોટા. આ આર્ત ધ્યાનની સ્થિતિ મનની એટલી કેન્દ્રિત, સ્વાર્થ કેન્દ્રિત સ્થિતિ છે કે આર્ત ધ્યાનની અંદર આખું જગત મારી સેવા કરે, આખું જગત મને અનુકૂળ થઈને રહે, અને જો ન રહેતા હોય તો બધા નકામા છે, દુષ્ટ છે, નિસ્વાર્થવાળા છે, કંઈ કોઈનું કીધા જેવું નથી, વગેરે વગેરે. આ આર્ત ધ્યાનના પ્રકારો છે. તો કહે છે કે આર્ત ધ્યાન થઈ જ્ઞાનીના માર્ગ ઉપર પગ મુકાય છે, જ્યારે આપણી પરિસ્થિતિ ઉપર જ્યારે આપણે વિચારણા કરીએ, એના નિરાકરણ માટે કંઈક કરીએ, ત્યારે જો આર્ત ધ્યાન કરીએ તો જ્ઞાનીના માર્ગ ઉપર પગ મુકાય છે. જ્ઞાનીનો માર્ગ શું છે? તારા દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. મને જે કંઈ પ્રતિકૂળતા છે, મને જે કંઈ અશુભનો ઉદય છે, એ મારા કારણે છે. સ્વભાગને કહે છે, હે સ્વભાગ, ઉદય જોઈ ઉદાસપણું ભજશો નહીં. દોષ અમારો છે, કર્મ અમે બાંધ્યા છે, માટે તમે કોઈ પણ પ્રકારનું આર્ત ધ્યાન કરશો નહીં, અમે પણ કરતા. જ્ઞાનીના માર્ગનો બોધ એ છે કે મારા કર્મો જ મને ઉદયમાં આવે છે, જગતની કોઈ સત્તા મને અશુભ ઉદય આપી શકે નહીં. મને જગતની અંદર ગમે તેટલી ગમે તેની તાકાત હોય, પણ મારું કર્મ જો અશુભ ન હોય તો કોઈ મને દુઃખી કરી શકે નહીં, મારું સુખ કોઈ છીનવી શકે નહીં. એટલે જ્યારે જ્યારે જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય સંસારની અંદર, તે સમયે પોતાના પ્રારબ્ધ અનુસાર જે સ્થિતિ ઊભી થાય તેને સ્વીકાર કરી અને જીવવું, તે સમયે ધીરજ રાખવી અને સમતા રાખવી એ જ્ઞાનીનો માર્ગ છે. આત્મતત્વની આરાધના કરવી, ધર્મની આરાધના કરવી, જેથી અશુભ કર્મો ક્ષય થાય, ક્ષીણ થાય અને નવો બંધ પડે. નવો બંધ ન પડે તો તારો બધો અશુભનો ઉદય સમાપ્ત જલ્દી થશે. જે વિકટ પરિસ્થિતિની અંદર પણ ધર્મ ધ્યાનમાં સ્થિત છે, તો ધર્મ ધ્યાનનો પ્રભાવ એવો છે, એનો પ્રભાવ એવો છે કે જેથી કરીને અશુભના ઉદયમાં આવેલા કર્મોની તાકાત નબળી પડતી જાય. આ એનું ગણિત છે, આ ઋત છે. આ ઋતને સમજવું જોઈએ. બાંધેલા કર્મની સ્થિતિ ટૂંકાવી શકાય, એના રસના અનુભવની અંદર વધઘટ થઈ શકે, આ કર્મનો સિદ્ધાંત છે. એમાં કોઈ બાહ્ય પરિબળ નથી, જીવની પોતાના ભાવનું પરિબળ છે. કે જીવ જો ધર્મ ધ્યાનમાં સ્થિત છે તો સુડી પણ એને સિંહાસન બની શકે છે. સુદર્શન શેઠ એ ધર્મ ધ્યાનમાં સ્થિત, તો સુડીએ ચડાવો તો સુડી પણ એને માટે સિંહાસન રૂપમાં પલટાઈ શકે છે. તો ધર્મ ધ્યાન જ્ઞાનીની આજ્ઞા છે કે જીવન જીવવું. જીવનની અંદર આપણી અપેક્ષા પ્રમાણે બધી જ અનુકૂળતા નહીં આવે, ક્યાંક પ્રતિકૂળતા આવશે, ક્યાંક અશુભનો ઉદય આવશે, અને ક્યાંક એ ઉદય નિર્બળ હશે, ઉદય પાવરફુલ નહીં. આપણે જે ધારીએ તે આપણે સિદ્ધ થતું ન હોય તો આપણને અંદેશો આવી જાય કે હમણાં આ કામ કરવા જેવું નથી, મુલતવી રાખો, કારણ ઉદય નબળો છે. તો ઉદય જો નિર્બળ હતે તે સમયે આર્ત ધ્યાન ન કરતા, જો આર્ત ધ્યાન કરવામાં આવે તો જ્ઞાનીના માર્ગ ઉપર પગ મુકાય છે, એ વાત સ્મરણ રાખી જ્ઞાન કથા લખશો. હવે ના આપી દીધી કે આવું કોઈની લખશો, આજ સુધી તમે લખ્યું છે, અમે તમને સમાધાન આપવા પ્રયત્ન કર્યો છે, પણ એ યોગ તમને થયો નથી, તમારા ચિત્તમાં એ વાત બેસી નથી. તમને એમ છે કે હજુ કોઈ મને મારું સરખું કરી દે, મંત્રથી કરી દે, ચમત્કારથી કરી દે, સિદ્ધિથી કરી દે, જ્ઞાની એના પ્રભાવથી કરી દે, આવો આવો અંદેશો તમને રહ્યા જ કર્યો છે. આજે સ્પષ્ટ કહી દઈએ છીએ, તમને અત્યાર સુધી ઠપકો નથી આપ્યો કે તમે આ કરો, માં આ ન થાય, આ ન કરાય. ભક્ત છે ને, શિષ્ય, એ જિજ્ઞાસુ કરતા લાલચુ વધારે છે. મુશ્કેલી આ છે, અને એને ખબર નથી કે મને તત્વની જિજ્ઞાસા કરતા મને પદાર્થની લાલચ વધારે છે. અને એ લાલચના આધાર ઉપર જેને સદગુરુ સાથે સિંદરા બાંધ્યા હોય એનું શું થાય? એનું શું થાય? આર્ત ધ્યાન સિવાય બીજું શું થાય? અને જ્ઞાનીની આસાધનાને વિરાધના કરી અને એ જીવની ગતિ શું થાય? હા,
અસદગુરુ એ વિનયનો લાભ લહે જો કાં, મહામોહનીય કર્મથી બૂડે ભવ જડમાં.
એ સદગુરુ નહીં હોય તો ભવ જળમાં ડૂબશે. પણ જિજ્ઞાસુના શિષ્યના વિનયનો લાભ લેવા માટે પ્રયત્ન કરે. બીજી સાઈડની આપણે અત્યારે વાત કરતા નથી ગુરુની, આપણે વાત શિષ્યની કરીએ છીએ. એ કદાચ ન હોય તો ડૂબશે. કૃપાળુ દેવે આપણને નિર્દેશ કરી આપ્યો છે, પણ આપણે તો મુમુક્ષુની ભૂમિકામાં છીએ, સંસારની ભૂમિકામાં છીએ. અને સંસારની ભૂમિકામાં છીએ, કર્મના સંયોગમાં છીએ. અને આ કાળની અંદર જીવોનું હોવું, આ કાળમાં, દુષ્મ કાળમાં, કડી કાળમાં, કરાળ કાળમાં જીવોનું હોવું, એમાં એ જ છે કે અસાતાનું કારણ વધારે છે અને સાતાનું કારણ ઓછું છે. તું પંચમ કાળમાં છું, પડતા કાળમાં છો, તો મતલબ કે જે કર્મનો સ્ટોક લઈને આવ્યો છું તું, જે મૂડી લઈને આવ્યો છું, એમાં શુભની મૂડી ઓછી છે અને અશુભની વધારે છે. એટલે દુઃખદ પ્રસંગોની સંભાવના વધારે છે, સુખદની ઓછી છે.
શાતા થોડી અશાતા ઘણેરી, એવો છે સંસાર. જીવનમાં જ્યારે ઝાડ લાગે ને અંગે ઉઠે અંગાર, છાંટે ત્યારે શીતળ પાણી, એવી મારા રાજની વાણી. છાંટે ત્યારે શીતળ પાણી, એવી મારા રાજની વાણી.
આ કાળમાં આપણે જન્મ્યા છીએ. તીર્થંકરોનો વિરહ છે, કેવડીઓના વિરહ છે, શ્રુત કેવડીઓના વિરહ છે. સત્પુરુષ પણ ક્યાંય શોધ્યા મળે એમ છે નહીં, ક્યાંય એનો યોગ ભાજવો કઠિન છે. આપણને નહીં, મુનિઓને પણ, મોક્ષ માર્ગના આરાધકોને પણ. કૃપાળુ દેવે કહ્યું કે હે મુનિઓ, 500 ગાંવ સુધી વિહાર કરશો તો પણ સદગુરુનો યોગ ભાજશે નહીં. અને જે ભાજશે એવો ભયંકર હશે કે ભવની અંદર ડૂબાડી મારશે. પોતે તો તરસે નહીં, પણ આ જે ઠાણાંગની ચૌભાગી કીધી ને, એ ચોથા ભંગવાળા મળશે કે પોતે તરે નહીં અને બીજાને તારી શકે, આવા મળશે. માટે આ કાળમાં તો આવા સત્પુરુષોનું જે સત આપણી પાસે, પરોક્ષ રૂપમાં પણ સત્પુરુષ જોઈએ. પ્રત્યક્ષનો યોગ કઠિન છે. બીજી ચોભંગી, સદગુરુ પ્રત્યક્ષ, સદગુરુ પરોક્ષ, અસદગુરુ પ્રત્યક્ષ, અસદગુરુ પરોક્ષ. ચાલો, આ ચારે ચોભંગીની અંદર શું કરવું છે કે સદગુરુ જો પ્રત્યક્ષ હોય તો ઉત્કૃષ્ટ, પોતે તરે અને બીજાને તારે તો તીર્થંકર જેવા થયા. પણ સદગુરુ પરોક્ષ, સદગુરુ છે પણ પ્રત્યક્ષ કઈ વાંધો નહીં, તોય ઉત્તમ. કારણ કે જે તર્યા છે એનું બોધ સ્વરૂપ છે. પરોક્ષ એટલે શું? સત્પુરુષ પરોક્ષ એટલે બોધ સ્વરૂપે તો છે, જ્ઞાન સ્વરૂપે છે, તો જરૂર એના આધારે તરી શકાય. પણ અસદગુરુ પ્રત્યક્ષ, કોઈ કાળે તરી ન શકાય. અસદગુરુ છે અને પાછો પ્રત્યક્ષ છે, ડૂબે અને ડૂબાડે. અને અસદગુરુ પરોક્ષ, એ પણ કામનો નહીં, એ પરોક્ષની પણ કોઈ ઝંખના કરવી નહીં. એમ ચોભંગીથી વસ્તુનો ન્યાય શાસ્ત્રકારોએ જેમ સમજાવ્યો છે તેમ સમજી અને મનના સમાધાન લેવાય કે આ કાળની અંદર પ્રત્યક્ષ સત્પુરુષ નથી, તો કંઈ નથી. એટલા માટે આધાર છે કે નહીં, એટલે આત્મસિદ્ધિમાં કહ્યું આત્મા દિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર.
એમણે જે કહ્યું છે બોધ સ્વરૂપ, એનું સ્વરૂપ છે પરોક્ષ છે પણ બોધ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. હે સુપાત્ર જીવ, તું જિજ્ઞાસુ હઈશ, તું અધિકારી હઈશ, તો તારા માટે આધાર છે, તરી જઈશ તું, એટલો લાભ થશે કે તારી ભાવના એવી કરજે કે પરોક્ષને પણ પ્રત્યક્ષ કરજે, એવા ભાવથી તું એને ભજજે, એવી ભાવનાથી તું એની ઉપાસના કરજે કે પરોક્ષ છે એ પણ તને પ્રત્યક્ષ જ લાગે. એવા આ કાળની અંદર ભક્તો ઘણા થયા કે જેને પરમાત્માને પરોક્ષ હોવા છતાં પણ પ્રત્યક્ષ સાબિત કર્યા. એ નરસિંહને, એ કૃષ્ણ પરમાત્મા, પરોક્ષ કે પ્રત્યક્ષ, મીરાને પરોક્ષ કે પ્રત્યક્ષ, તુલસીને રામ પરોક્ષ કે પ્રત્યક્ષ, સુરદાસને કૃષ્ણ પરોક્ષ કે પ્રત્યક્ષ, એકલવ્યને દ્રોણાચાર્ય પ્રત્યક્ષ કે પરોક્ષ. આ જગતની અંદર ભાવનાનું બળ ઓર છે, આત્માની શક્તિ કોઈ ઓર છે. એમાં ચર્મચક્ષુનો વિષય નથી, જેને પોતાના જ્ઞાન ચક્ષુ ખોલી નાખ્યા એને ગુરુ એનાથી દૂર નથી. કૃપાળુદેવ કહે છે એક તસુ પણ અમે તમારાથી અસમીપ નથી, અમારા વચનો એ સાક્ષાત અમે છીએ, જો જોતા આવડે તો. આંખથી નહીં, ચર્મચક્ષુથી નહીં, દિવ્ય ચક્ષુથી સત્પુરુષ સતના રૂપમાં છે એ ક્યારેય અપ્રત્યક્ષ હોઈ શકતો નથી. એટલે કહે છે કે હવે તમે જ્ઞાન કથા લખજો. આ છેલ્લો ઠપકો ન આપ્યો પણ સૂચના કરી દીધી. જ્ઞાન વિશેષ આપનું પત્ર આવી હતી, આ અમારું લખવું તમને સહજ કારણથી છે, એ જ વિનંતી. સહજ કારણથી તમારા પ્રત્યેની જે કરુણા છે એટલે અમે ઠપકો હજી નહીં આપીએ. અમારી વાત તમે પકડીએ નથી એ અમને ખબર છે, પણ તમારી ભક્તિ અમારા તરફ ઘણી છે એ પણ અમે જાણીએ છીએ કે ગમે તેવી સ્થિતિ હશે તો પણ તમને આશરો તો અમારો જ છે. માટે આ સહજ કારણથી લખી છે. ફરી પત્રમાં લખે છે 543 પૂરો થાય છે, 44 545 મુંબઈ માક્ષરવદ એકમ ગુરુવાર 1951 કઈ જ્ઞાન વાર્તા લખશો. ફરીથી સુભાગભાઈને જ પત્ર લખે છે બે ચાર દી પછી. હવે શેની સૂચના કરે છે? જ્ઞાન વાર્તા જ લખજો. હવે અમારે તમારી બીજી કોઈ સંસાર વાર્તા અત્યાર સુધી લખતા હતા તો અમે વાંચતા મોઢે થઈ ગઈ હતી કે અમને? તમે જે લખો છો બધું અમને મોઢે છે, એટલે અમારું ચિત્ત એમાં જતું નહોતું. જ્ઞાન વાર્તા લખો. હાલ વ્યવસાય વિશેષ છે, પોતાની સ્થિતિ લખે છે કે અમને અત્યારે વ્યવસાય વિશેષ છે. ઓછો કરવાનો અભિપ્રાય ચિત્તમાંથી ખસતો નથી અને વધારે થયા કરે છે. બે અવસ્થા કીધી. શું કીધું? ઓછો કરવાનો અભિપ્રાય ચિત્તમાંથી ખસતો નથી, અત્યારે જે વ્યવસાયનું જોર છે એ ઓછો કેમ થાય કરવો, એ વારંવાર અમારા ચિત્તમાં આવ્યા કરે છે. એ વિચાર ચિત્તમાંથી ખસતો નથી. આપણે ત્યાં વિચાર આપણો એક્સપાન્શનનો હોય કે કોન્ટ્રાક્શનનો હોય, આપણી ચાલતી પ્રવૃત્તિઓ એને વિસ્તૃતિકરણનો હોય કે સમેટવાનો હોય. રોજ ઉઠીને દુકાને જઈએ, ફેક્ટરી ઉપર જઈએ, શું વિચાર કરીએ? ડેવલપમેન્ટ શું થાય? શેનું ડેવલપમેન્ટ? એ પ્રવૃત્તિનો, આત્માનું નહીં. આત્માનું ડેવલપ જેને કરવું છે, આત્મવિકાસ કરવો છે, એ શું કે આ શાંત કેમ થાય, આ ઓછું થાય, આ પ્રવૃત્તિ, આ જંજાળ, આ વ્યવહાર પ્રપંચ જો ઓછો થાય, જગત સાથેનો પનારો જો થોડો ઓછો થાય, તો જ અમે અમારા સ્વરૂપમાં સ્થિર થઈ શકીએ. કારણ કે એનું અર્થ ધ્યાન અમને સ્વરૂપમાં સ્થિર થવા દેશે નહીં. જંજાળ ઊભી કરવી છે અને સ્થિરતાની સાધના કરવી છે. મને ધ્યાનનો બહુ શોખ છે પણ તો એક કલાક ઓછો તો કરવો નથી ધંધામાંથી, તો ધ્યાન ક્યાંથી થશે? તો અહીંયા કહે છે ઓછો કરવાનો અભિપ્રાય ચિત્તમાંથી ખસતો નથી. આ સાચી જિજ્ઞાસુપણાની અવસ્થા છે, આ સાચો મુમુક્ષુ કે એને જે જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ એનું લક્ષ્ય ઓછું કરવા પ્રત્યે છે, વધારવા પ્રત્યે નથી.
અને વધારે થયા કરે છે આ કર્મનું બળ. શું કહ્યું ધન્ય રે દિવસમાં? ત્યાં આવ્યો ઉદયકારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે, જેમ જેમ તે હડસેલી તેમ વધે ન ઘટે એક રંચ રે. ધન્ય રે દિવસ આ 545 નો પત્ર આ એક જ લીટીનો છે. પોતાની અવસ્થા બતાવી છે કે આ વ્યવસાય ઓછો કરવાનો અભિપ્રાય અમારા ચિત્તમાંથી ખસતો નથી અને વધ્યા કરે છે, વધારો થયા કરે. આવી સ્થિતિમાં અમે બેઠા છીએ. આત્મ સ્વરૂપના પ્રણામ કરીને પત્ર પૂરો થાય છે. આજે 543, 544 અને 545 ને વિચારણા કરી વિશેષ અવસરે.